દ્વારકા નગરીની રચના અને નેમિનાથનો અવતાર. યાદવો સૌરાષ્ટ્રમાં સમુદ્ર કિનારે આવ્યા ત્યારે શ્રી કૃષ્ણના તેમજ હોનહાર તીર્થંકર નેમિનાથના પુણ્ય પ્રતાપથી કુબેરદેવે સમુદ્રની વચ્ચે 12 યોજનની અતિ સુંદર દ્વારામતી નગરીની રચના કરી, જ્યાં તીર્થંકરનો અવતાર થવાનો છે અને જેની રચના દેવોએ કરી છે તે નગરીની શોભાનું તો શું કહેવું. મહારાજા સમુદ્ર વિજય, વસુદેવ, બલભદ્ર અને શ્રી કૃષ્ણ સહિત સમસ્ત યાદવોએ તે નગરીમાં પ્રવેશ કર્યો ને સુખપૂર્વક રહેવા લાગ્યા. તે દ્વારિકાની વચ્ચે રત્નો જડેલા 1000 શિખરોથી શોભતું અતિ ભવ્ય જૈન મંદિર હતું. તેમાં સર્વે નગરજનો અયંત દેવના દર્શન પૂજન અને ધર્મ સાધના કરતા હતા. તે નગરી ઇન્દ્રપુરી જેવી શોભતી હતી. એવામાં એક આશ્ચર્યકારી પ્રસંગ ને આનંદકારી બનાવ બન્યો. રાજમહેલના આંગણે રોજ રોજ કરોડો રત્નોની વૃષ્ટિ થવા લાગી અને દેવલોકની કુમારી દેવીઓ દ્વારિકામાં આવીને શિવાદેવીની સેવા કરવા લાગ્યા. હે પાઠક, આ બધા ઉત્તમ ચિહ્નોથી તને જાણીને આનંદ થશે કે આપણા સૌરાષ્ટ્ર દેશમાં એક તીર્થંકર અવતારની તૈયારી થઈ રહી છે. આપણા ચરિત્રનાયક ભગવાન નેમિનાથ, કે જેઓ અહમિન્દ્ર પર્યાયમાં બિરાજે છે, તેમનું આયુષ્ય જ્યારે 6 માસ બાકી રહ્યું ત્યારે અહીં આ બનાવો શરૂ થયા. મહારાણી શિવાદેવીની પ્રસન્નતાનો તો પાર નથી, જેમને તેમને જૈન ધર્મની પ્રભાવના કરાવવાના તથા સર્વે જીવોને દયા પાડવાના ઉત્તમ ભાવો જાગી રહ્યા છે ને વિશુદ્ધિ વધતી જાય છે. 6 માસ બાદ કારતક સુદ છઠના મંગળ દિનની પાછલી રાત્રે શિવાદેવીને સિંહ, હાથી, સૂર્ય, ચંદ્ર, રંગબેરંગી રત્નોના ઢગલા વગેરે 16 ઉત્તમ સ્વપ્નો જોયા. બરાબર એ જ વખતે દેવલોકમાંથી 22મા તીર્થંકરનો જીવ તેમના ઉદરમાં અવતર્યો. શિવાદેવી રત્નકુખ ધારીણી બન્યા. ધન્ય બન્યા શિવાદેવી ને ધન્ય બન્યું સૌરાષ્ટ્ર. રાજસભામાં જઈ શિવાદેવીએ સમુદ્ર મહારાજાને સ્વપ્નોની વાત કરી ત્યારે મહારાજાએ કહ્યું, હે દેવી, આ મંગલ સ્વપ્નો એમ સૂચવે છે કે 22મા તીર્થંકરનો જીવ તમારા ઉદરમાં અવતરી ચૂક્યો છે. આહા, હું તીર્થંકરની માતા બનીશ? એ જાણીને શિવાદેવીને તો એવો હર્ષ થયો જાણે અત્યારે તીર્થંકર તેની ગોદમાં રમતા હોય. એ વખતે સ્વર્ગેથી આવીને ઇન્દ્ર ઇન્દ્રાણીએ તીર્થંકરના માતા પિતાનું સન્માન કર્યું. એ રીતે ગર્ભકલ્યાણકનો મંગલ ઉત્સવ કરીને તીર્થંકર આત્માનો અપાર મહિમા જગતમાં પ્રસિદ્ધ કર્યો. ઇન્દ્રની આજ્ઞાથી ભવનવાસી દેવીઓ જીન માતાની સેવા કરતી હતી. વિધવિધ ચર્ચા વડે તેમને પ્રસન્ન રાખતી હતી ને તીર્થંકર બાળકના અવતારની રાહ જોતી હતી. 9 માસ આનંદપૂર્વક વીત્યા. શ્રાવણ સુદ છઠે દ્વારિકા નગરીમાં 22મા તીર્થંકરનો જન્મ થયો. આહા, દ્વારકા આનંદમય પ્રકાશથી જગજગી ઉઠી. પ્રભુના પ્રતાપે દેવલોકના વાજા કોઈના વગાડ્યા વગર એની મેળે વાગવા માંડ્યા. ઇન્દ્રોના આસન પણ જણઝણી ઉઠ્યા. સમસ્ત દેવલોકમાં ખબર પડી કે દ્વારકા નગરીમાં ભરત ક્ષેત્રના 22મા તીર્થંકરનો અવતાર થયો છે. તરત પ્રભુનો જન્મોત્સવ ઉજવવા ઇન્દ્ર સહિત દેવો દ્વારિકા દોડી આવ્યા. સમુદ્ર વચ્ચે જાણે નવો જ ઇન્દ્રલોક રચાઈ ગયો. અદ્ભુત ઐરાવતી હાથી પર તેનાથી એ અદ્ભુત બાલ તીર્થંકરને બિરાજમાન કરીને ઇન્દ્રો પ્રભુની સવારી વિદેહની વચ્ચે મેરુ ઉપર લઈ ગયા. ત્યાં કરોડો દેવ વાજાના નાદ વચ્ચે ઇન્દ્રે પ્રભુનો અભિષેક કર્યો. પ્રભુનું દિવ્ય રૂપ ઇન્દ્રે 1000 આંખો વડે દેખ્યું ને 1000 હાથ ઉછાળી ઉછાળીને ઇન્દ્રાણી સહિત આનંદથી નાચવા લાગ્યો. 1008 કળશોથી અભિષેક કર્યા બાદ ઇન્દ્રે 1008 નામો વડે બાલ તીર્થંકરની સ્તુતિ કરી અને પ્રભુ ધર્મરૂપી રથના ચક્રની નેમી ધરી સમાન છે એમ સમજીને તેમનું નામ નેમિનાથ રાખ્યું. એ દિગંબર બાલ પ્રભુને ઇન્દ્રાણીએ દેવલોકના દિવ્ય વસ્ત્રો પહેરાવ્યા. પ્રભુ પોતે ત્રણ લોકના તિલક હોવા છતાં ઇન્દ્રાણીએ તેમને તિલક કર્યું અને સમ્યક્ત્વથી સ્વયં અલંકૃત પ્રભુને દિવ્ય અલંકારો વડે શણગાર્યા, સાથે સાથે સાતિશય પુણ્યો વડે પોતાના આત્માને પણ અલંકૃત કર્યો. એ બાલ તીર્થંકરને ગોદમાં લેતા તેને કોઈ અદ્ભુત રોમાંચ થયો. દેવલોકની દેવીઓને પુત્ર નથી હોતા એ વાત હર્ષના અતિરેકને લીધે તે ઇન્દ્રાણી ભૂલી ગઈ ને જાણે આ મારો જ પુત્ર છે એમ સમજીને પ્રભુ ઉપર પરમ વહાલ કરવા લાગી. પ્રભુને પોતાની ગોદમાં તેડી તેડીને તે પરમ તૃપ્તિ અનુભવવા લાગી. આહા, તીર્થંકર પરમાત્મા તો મારી ગોદમાં બિરાજે છે તો મને હવે મોક્ષ લેતા શી વાર. મેરુ ઉપર જન્માભિષેક કરીને ઇન્દ્રો બાલ તીર્થંકરની સવારી દ્વારિકાપુરીમાં લાવ્યા ને સમુદ્ર વિજય મહારાજા તથા શિવાદેવી માતા તેમજ બળભદ્ર શ્રી કૃષ્ણની સન્મુખ આનંદમય નાટક અને નૃત્ય કરીને ફરીથી પ્રભુના જન્મનો ઉત્સવ કર્યો. પોતાના કુળમાં તીર્થંકરનો અવતાર થતા શ્રી કૃષ્ણના એ આનંદનો પાર ન રહ્યો. તે પણ ઇન્દ્રની સાથે નૃત્ય કરીને પોતાનો મહાન આનંદ વ્યક્ત કરવા લાગ્યા. આહા, હું તીર્થંકરનો ભાઈ, તીર્થંકર મારા ભાઈ, તેઓ આ ભવે મોક્ષમાં જશે અને હું પણ ભવિષ્યમાં તેમના જેવો તીર્થંકર થઈને મોક્ષમાં જઈશ. વાહ, પોતાના પરિવારમાં તીર્થંકરને દેખીને ભવ્યાત્માને જે આનંદ થાય તેની તો શી વાત. આહા, અમે તીર્થંકરના પરિવારના થયા, અમે અને મોક્ષ ગામી થયા, સિદ્ધના સાધર્મી થયા. એક કોર સ્વર્ગનો ઇન્દ્ર હરિ અને બીજી કોર દ્વારકાધીશ હરિ બંને હરિહર્ષથી નાચતા હતા. દ્વારકા નગરીમાં સર્વત્ર આનંદ મંગળ છવાઈ ગયો હતો. માત્ર દ્વારકામાં નહીં, આખા સૌરાષ્ટ્રમાં અને ભારતભરમાં કોઈ અનેરી શાંતિ ને હર્ષોલ્લાસનું વાતાવરણ હતું. અરે પ્રભુ, જન્મના પ્રતાપે નારકી જીવોએ બે ઘડી દુઃખથી છુટકારો પામીને શાંતિ અનુભવી હતી. તીર્થંકરના અવતારની તો શી વાત, એ તો ત્રણે લોકના જીવોનું કલ્યાણ કરનાર છે. 21માં નમીના તીર્થંકરનું શાસન 5 લાખ વર્ષ ચાલ્યું. ત્યારબાદ 22માં નેમિના તીર્થંકરનો અવતાર થયો. તેમનું આયુ 1000 વર્ષ હતું. દેહની ઊંચાઈ 10 ધનુષ એટલે કે 30 મીટર હતી. બાલ તીર્થંકર નેમિકુમાર આત્મિક સુખની સાથે દૈવી સુખનો ભોગવટો કરતા થકા વૃદ્ધિગત થવા લાગ્યા. બાળપણથી જ એમનું અલૌકિક જીવન દેખીને લોકો બોલી ઉઠતા કે આ બાલ મહાત્માનું જીવન જગત કરતાં જુદી જાતનું છે. જ્ઞાન ચેતનાથી શોભતું તેમનું અંતર્મુખી જીવન ધર્મ સાધનાના અચિંત્ય મહિમાને પ્રસિદ્ધ કરે છે. વાહ, ધન્ય પ્રભુનું જીવન, ધન્ય અવતાર. અહો, જ્ઞાન ચેતનાથી શોભતું પ્રભુનું જીવન શાંત અને ગંભીર છે, જે બીજા જીવોને પણ ચૈતન્ય ભાવોની ઉર્મી જગાડે છે. અને માતા શિવાદેવી પોતાના લાડીલા લાલને જે લાડ લડાવતી એની તો શી વાત કરવી. નાનકડા નેમકુંવરને પારણે ઝુલાવતી વખતે માતા જે અદ્ભુત હાલરડું ગાતી તે સાંભળો. તું શુદ્ધ છો, તું બુદ્ધ, તું નિર્વિકલ્પ ઉદાસી, નેમી કુંવર ઝૂલો રે ચૈતન્ય પારણે, ચેતન રાજા ઝૂલો રે ચૈતન્ય પારણે. તમે છો ચૈતન્ય સાધક, નિજ મોક્ષ તણા આરાધક, ઝૂલો ઝૂલો તમે તો આનંદ પારણે, નેમી કુંવર ઝૂલો રે ચૈતન્ય પારણે. તું સ્વાનુભવભૂતિ પ્રકાશી ને આત્મ ગુણ વિલાસી, વીરા મારા અજોડ તારું જ્ઞાન છે, નેમી કુંવર ઝૂલો રે ચૈતન્ય પારણે. મારા કુંવર મોટા થાશે ને મુનિ થઈ વિચરશે, કેવળ પામી એ ભવ્ય જીવોને તારશે, નેમી કુવર જુલો રે ચૈતન્ય પારણે તું તીર્થંકર પદ પામી ને જિન શાસન અજવાડી સિદ્ધિ પામી પરમ પદમાં ઝૂલજે નેમી કુવર માતા ઝૂલાવે ચૈતન્ય પારણે અહો આ તો મારો નાનકડો ભાઈ અને વળી ભગવાન એમ કહીને બળભદ્ર તો અત્યંત પ્યારથી નેમ કુંવરને તેડી તેડીને ફરતા ને તેને રમાડતા ભરત ક્ષેત્રના વર્તમાન તીર્થંકર ભગવાન નેમિનાથ અને ભાવિક તીર્થંકર મહાત્મા શ્રી કૃષ્ણ એવા બે પુરાણ પુરુષોના પુણ્ય પ્રતાપે દેવોએ રચેલી દ્વારકા નગરીની શોભા અદ્ભુત હતી. મોક્ષ જનારા ચરમ શરીરી અનેક ધર્માત્મા જીવો ત્યાં વસતા હતા. સૌરાષ્ટ્ર દેશના કિનારે સુંદર દરિયો દેખીને પ્રભુ નેમી કુમાર પોતાના અંતરમાં ચૈતન્ય રત્નાકરનું ધ્યાન કરતા હતા. તે વખતે સમુદ્ર કરતાંય વધુ ગંભીર તેમની મુદ્રા શાંત રસનો દરિયો ઉલ્લસતો હતો. એક કોર નેમી તીર્થંકરના પ્રતાપે સમ્યક્વાદી રત્નો પાકતા હતા તો બીજી કોર ત્યાંના સમુદ્રમાં પણ રત્નોને મોતી પાકતા હતા. નવી જ રચાયેલી દ્વારકા નગરીનો દૈવી વૈભવ નિહાળીને ત્યાં બિરાજમાન નેમીના તીર્થંકરના દર્શન કરીને દેશોદેશના યાત્રિકો અચંબો પામતા ને પોતાને ધન્ય સમજતા. ખરું જ છે, જીવંત તીર્થંકરના દર્શનથી મોટું સૌભાગ્ય દુનિયામાં બીજું શું છે? રાજા જરાસંઘ સાથે યુદ્ધ, શ્રી કૃષ્ણનો વિજય અને ચક્રવર્તીપણું. એકવાર મગધ દેશના વેપારીઓ સમુદ્ર માર્ગે વેપાર કરવા નીકળેલા. તેઓ પુણ્યોદયથી માર્ગ ભૂલીને નવીન દ્વારામતી નગરીમાં આવી પહોંચ્યા. માર્ગ ભૂલ્યા છતાં પુણ્યોદય, જી હા, કેમ કે માર્ગ ભૂલવાથી તો તમને 22મા તીર્થંકર જન્મભૂમિ દ્વારિકા તીર્થની યાત્રા થઈ જાય, તેમજ બાલ તીર્થંકર નેમિકુમારના દર્શન થયા. પ્રભુને દેખીને તેમજ દ્વારકા નગરીની દૈવી શોભા દેખીને તે વેપારીઓ આશ્ચર્યચકિત તો થઈ ગયા. પહેલા કદી સમુદ્ર વચ્ચે તેમણે આવી નગરી દેખી જ ન હતી. અહીં વેપારમાં પણ તેમને ઘણો નફો થયો. આ રીતે ધર્મ અને ધન બંનેનો તેમને લાભ થયો. અહીંથી ઉત્તમ રત્નો લઈને તેઓ રાજગ્રહી પહોંચ્યા. રાજગ્રહી આવીને તેમણે અર્ધચક્રવર્તી મહારાજા જરાસંઘને તે ઉત્તમ રત્નો ભેટ આપ્યા. આવા ઉત્તમ રત્નો દેખી રાજા આનંદિત થયો ને પૂછ્યું, અહો મહાજનો, તમે આવા સુંદર રત્નો ક્યાંથી લાવ્યા? આ રત્નો તો આંખ ઉઘાડ બંધ કરીને જાણે કંઈક બોલતા હોય એવા ઝગમગી રહ્યા છે. ત્યારે મહાજને કહ્યું, હે મહારાજા, સાંભળો, અમે એક મોટું કૌતુક જોયું. આવું આશ્ચર્ય પહેલા કદી અમે જોયું ન હતું. સૌરાષ્ટ્રની સમીપમાં દરિયાની વચ્ચે દ્વારામતી નામની એક નવી નગરી અમે જોઈ, જાણે કે પાતાળમાંથી ફૂટી નીકળી હોય. સોનામાં ગઢવાળી તે નગરીની શોભા અદ્ભુત હતી. અને વળી તેનાથી એ મહાન આનંદની વાત એ છે કે ભરત ક્ષેત્રના 22મા તીર્થંકર નેમકુમાર તે નગરીમાં બિરાજે છે. તેમના અમે દર્શન કર્યા. આહા, એ નાનકડા નેમકુમારની શી ગંભીરતા, કેવો વૈરાગ્ય, કેવી શાંત અને પ્રસન્ન મુદ્રા. એ તીર્થંકર પ્રભુના સાક્ષાત દર્શનથી અમારો જન્મ કૃતાર્થ થયો. તે દ્વારામતીમાં પ્રભુ નેમકુમારનો જન્મ પહેલા દેવોએ કરોડો રત્નોની વૃષ્ટિ કરી હતી. ત્યાં ઠેર ઠેર ઉત્તમ રત્નો નજરે પડે છે. તેમાંથી કેટલાક રત્નો અમે લાવ્યા છીએ ને તે આપને ભેટ ધર્યા છે. શ્રી કૃષ્ણ, બળભદ્ર વગેરે યાદવો ત્યાં રાજ્ય કરે છે. યાદવોનું નામ અને તેમના વૈભવની વાત સાંભળતા જ રાજા જરાસંઘ ક્રોધથી ધુવા ફુવા થઈ ગયો. તેની બુદ્ધિ બહેર મારી ગઈ. અરે, એ યાદવો તો મારી બીકને લીધે અગ્નિમાં બળી મર્યા એમ હું માનતો હતો, તેને બદલે તેઓ તો જીવતા છે ને મહાન વિભૂતિ સહિત દ્વારકામાં રાજ્ય કરે છે. ચાલ, હું તેમનો નાશ કરું છું ને દ્વારકા જીતી લઉં. આમ વિચારીને તે અવિચારી રાજાએ મોટા સૈન્ય અને સુદર્શન ચક્ર સહિત યુદ્ધ માટે દ્વારકા તરફ પ્રયાણ કર્યું. અરે રે, તીર્થંકરના જન્મની વધાઈનો આનંદ માણવાને બદલે તે દુર્બુદ્ધિ પોતાના સર્વનાશના માર્ગે ચાલ્યો. આ બાજુ નારદજી દ્વારા શ્રી કૃષ્ણને સમાચાર મળ્યા કે શત્રુ રાજા જરાસંઘ લડવા માટે આવી રહ્યો છે. એ સમાચાર સાંભળતા શૂરવીર શ્રી કૃષ્ણને જરા પણ ભય કે આકુરતા ન થઈ. તેઓ નેમકુમાર પાસે આવ્યા, વિનયથી કહ્યું કે હે દેવ, જરાસંઘ રાજા યુદ્ધ કરવા આવ્યો છે. આપના પ્રતાપથી હું તેને શીઘ્ર જીતી લઈશ. હું તેને જીતીને આવું ત્યાં સુધી આપ આ નગરીનું રાજ્ય સંભાળીને તેની રક્ષા કરજો. શ્રી કૃષ્ણના એ વચનો સાંભળીને કુમાર નેમનાથ જરાક મલકાયા. તેઓ જાણતા હતા કે આ યુદ્ધમાં વિજય શ્રી કૃષ્ણનો જ છે. તેમણે ઓમ એવો શબ્દ કહીને શ્રી કૃષ્ણની વાતનો સ્વીકાર કર્યો. જેમ વાદ વિવાદમાં અનેકાંત વચનથી જૈનવાદી પોતાના વિજયનો નિશ્ચય કરી લે છે, તેમ નેમકુમારના મંદ હાસ્યથી તેમજ ઓમ એવા મંગલ વચનથી શ્રી કૃષ્ણે પોતાના વિજયનો નિશ્ચય કરી લીધો. રાજા જરાસંઘ રાજગ્રહીથી નીકળી મહાન લશ્કર સહિત કુરુક્ષેત્રમાં આવ્યો ને બીજી તરફ દ્વારકાથી નીકળીને શ્રી કૃષ્ણ પણ મોટી સેના સહિત કુરુક્ષેત્રમાં આવી પહોંચ્યો. અહીં એક વાત ધ્યાનમાં લેવા જેવી છે. તીર્થંકરની સમીપમાં યુદ્ધ વગેરે મહાહિંસા ન થાય એટલે યુક્તિપૂર્વક શાસ્ત્રકાર રણ મેદાનને દ્વારકાથી સેંકડો યોજન દૂર કુરુક્ષેત્રમાં લઈ ગયા છે ને તીર્થંકર નેમકુમારને યુદ્ધભૂમિથી દૂર રાખ્યા છે. કુરુક્ષેત્રમાં મહાન યુદ્ધ થયું. તેમાં ભીષ્મ, કર્ણ, દ્રોણ, જયદ્રથ, અશ્વત્થામા, દુર્યોધન, દુશાસન વગેરે યોદ્ધાઓ જરાસંઘના પક્ષમાં હતા, તો શ્રી કૃષ્ણના પક્ષમાં 5 પાંડવો, રાજા ઉગ્રસેન, દ્રુપદ વગેરે શૂરવીર યોદ્ધાઓ હતા. મહાભયંકર લડાઈમાં કેટલાય મનુષ્યો મર્યા, કેટલાય અશ્વ હાથી કપાયા. જરાસંઘની સેના કૃષ્ણની સેના પર એવી તૂટી પડી કે તેમાં નાશ ભાગ થઈ ગઈ. આ દેખીને શ્રી કૃષ્ણ પોતે જરાસંઘની સેના પર એવા તૂટી પડ્યા કે તે સેના પીછેહઠ કરીને ભાગવા માંડી. ત્યારે જરાસંઘે અત્યંત ક્રોધિત થઈને શ્રી કૃષ્ણને મારવા પોતાનું સુદર્શન ચક્ર ફેંક્યું. ક્ષણભર તો યુદ્ધભૂમિમાં હાહાકાર થઈ ગયો, કેમ કે તે ચક્રનો કોઈ પ્રતિકાર ન હતો. પણ મહાપ્રતાપી શ્રી કૃષ્ણની પાસે આવતા જ તેનો પુણ્ય પ્રતાપ તે ચક્ર શાંત પડી ગયું ને શ્રી કૃષ્ણની પ્રદક્ષિણા કરીને તેના હાથમાં સ્થિર થઈ ગયું. બીજી જ ક્ષણે તે ચક્ર વડે શ્રી કૃષ્ણએ જરાસંઘનો શિરછેદ કરી નાખ્યો. આ રીતે પ્રતિવાસુદેવનો નાશ કરીને શ્રી કૃષ્ણ વાસુદેવ 3 ખંડના સ્વામી ચક્રવર્તી તરીકે પ્રસિદ્ધ થયા. દેવોએ પણ તેમના પુણ્યની પ્રશંસા કરી ને હજારો દેવો તેમની સેવા કરવા લાગ્યા. 3 ખંડનો દિગ્વિજય કરી ચક્ર સહિત શ્રી કૃષ્ણે દ્વારકામાં પ્રવેશ કર્યો ત્યારે દેવોએ બળભદ્ર સહિત તેમનો રાજ્યાભિષેક કર્યો. 16,000 રાજાઓ તેમની આજ્ઞામાં હતા. મહારાજા શ્રી કૃષ્ણની રાજસભામાં પ્રભુ નેમકુમારનું મહાન સન્માન હતું. એકવાર ભવ્ય રાજસભામાં પ્રભુ નેમકુમાર પધાર્યા. સમસ્ત સભાજનોએ ઊભા થઈને આદરપૂર્વક નમસ્કાર કર્યા. શ્રી કૃષ્ણ મહારાજાએ પણ સન્માનપૂર્વક આગળ વધીને પ્રભુ નેમકુમારનો હાથ ઝાલીને તેમને પોતાની સાથે જ સિંહાસન પર બેસાડ્યા. એક રાજચક્રી ને બીજા ધર્મચક્રી, તેમનાથી રાજસભા અનેરી શોભી ઉઠી. આહા, જ્યાં એક વર્તમાન તીર્થંકર અને એક ભાવિ તીર્થંકર એમ બે તીર્થંકર મહાત્માઓ એક સાથે બિરાજતા હોય તે સભાની અદ્ભુત શોભાનું તો શું કહેવું. રાજસભામાં અનેક પ્રકારની ચર્ચા થતી હતી. તેમાં અચાનક એવી ચર્ચા નીકળી કે અત્યારે આ સભામાં સૌથી બળવાન કોણ. કોઈએ કહ્યું ભીમ સૌથી બળવાન છે, કોઈએ કહ્યું અર્જુન, કોઈએ કહ્યું યુધિષ્ઠિર. નામ ઘણાએ શ્રી કૃષ્ણના બળની પ્રશંસા કરી કે એનામાં 1,000 સિંહ જેટલું બળ છે. કોઈએ બળભદ્રના બળના વખાણ કર્યા. છેવટે બળભદ્રે હસતા હસતા નેમિનાથ તરફ નજર કરીને કહ્યું, સભાજનો, અત્યારે તીર્થંકર નેમકુમાર અહીં બિરાજે છે, તેવો જ સૌથી બળવાન છે. તેમના અચિંત્ય બળની તુલના કોઈ ના કરી શકે. ઇન્દ્ર કરતા તેઓ અધિક બળવાન છે, તેઓ ધારે તો ટચલી આંગળીથી રમતા વાતમાં મેરુ પર્વતને અને આખી દુનિયાને ઉલટ પુલટ કરી નાખે. શ્રી કૃષ્ણને પોતાના બળનું ગૌરવ હતું, તેનાથી એ વાત સહન ન થઈ. તેણે બળની પરીક્ષા માટે નેમકુમારને મલ્લકુસ્તીનું નિમંત્રણ કર્યું. પણ આપ તો મારા મોટા ભાઈ છો, આપની સાથે મલ્લયુદ્ધ ના શોભે, એમ કહી નેમકુમારે ના પાડી. અંતે બીજી રીતે નેમકૃષ્ણ બંનેના બળની કસોટી થઈ અને નેમકુમારના બળનું સર્વોત્કૃષ્ટપણું પ્રસિદ્ધ થયું. શ્રી કૃષ્ણ સહિત આખી સભાએ ભગવાન નેમકુમારની પ્રશંસા કરીને અભિનંદન કર્યું. અરે, તે પ્રસંગે ઇન્દ્રે પોતે આવીને નેમ પ્રભુની સ્તુતિ કરી. નેમકુમારને જોકે મનનો જરાક વિકલ્પ આવી ગયેલો, પણ દેહથી ભિન્ન ચૈતન્યના અનંત બળને જાણનારા તે પ્રભુ પોતાની આત્મચેતનામાં તે માન કશાયને પ્રવેશવા દેતા ન હતા. ભેદજ્ઞાનના બળે તેને ચેતનાથી બહાર જ રાખતા હતા. શરીર બળનો મત તેમને ન હતો. અશરીરી અને નિર્માણ એવા પરમાત્મ તત્વની સાધના તેમને ચાલુ જ હતી. ખરેખર તેઓ એક રાજયોગી હતા ને અલ્પકાળમાં યોગીરાજ થવાના હતા. તેમનું જીવન જગતના લૌકિક જીવો કરતા અનેરું હતું. શ્રી કૃષ્ણ પણ તેમનો આદર સત્કાર કરતા. આ ભરત ક્ષેત્રના એક ભાવિ તીર્થંકર વર્તમાન તીર્થંકરની સેવા કરતા હતા. રાજસભામાં ઉપરનો પ્રસંગ બન્યા પછી શ્રી કૃષ્ણના મનમાં ઊંડે ઊંડે ચિંતા રહેવા લાગી કે નેમિકુમાર ક્યારેક મારું રાજ્ય લઈ લેશે તો? અરે રે, વૈરાગી નેમિકુમારને આવા તુચ્છ રાજ્યોનો મોહ ક્યાં હતો? તેમને તો જન્મથી જ ત્રણ લોકનું રાજ્ય પ્રાપ્ત હતું. મેરુ ઉપર અભિષેક કરીને ઇન્દ્રો પણ તેમના સેવક બની ગયા હતા. તેઓ શ્રી કૃષ્ણના આ નાનકડા રાજ્યને શા માટે પડાવી લે? પણ તીવ્ર રાજલોભને લીધે શ્રી કૃષ્ણને આ વાત ન દેખાણી, એટલે જ તેને ભય થયો કે નેમિકુમાર મારું રાજ્ય પડાવી લેશે. આથી તેઓ એવો કોઈ ઉપાય વિચારતા હતા કે નેમિકુમાર દીક્ષા લઈ લે. અરે રે મોહ, અંતે એવો એક પ્રસંગ બન્યો. એકવાર મહારાજા શ્રી કૃષ્ણ તેમની રાણીઓ સહિત સરોવર કિનારે ક્રીડા કરવા ગયા હતા. શ્રી કૃષ્ણ સાથે નેમકુમાર પણ ત્યાં ગયેલા ને પોતાની ભાભીઓ સત્યભામા, રૂકમણી, જાંબુવતી વગેરે સાથે વાર્તા વિનોદ કરતા હતા. જલ ક્રીડા બાદ નેમકુમારે સત્યભામાને કહ્યું, ભાભી જરાક આ વસ્ત્ર ધોઈ દેજો ને. ત્યારે છણકો માર કરીને સત્યભામા બોલી, કુંવરજી, તમે મને વસ્ત્ર ધોવાનું કહેનાર કોણ છો? શું હું તમારી દાસી છું? મારા સ્વામી શ્રી કૃષ્ણ ત્રણ ખંડના સ્વામી, નાગશયામાં સુનારા, દેવી શંખ ફૂંકનારા ને સુદર્શન ચક્ર ચલાવનારા, તેના જેવું એકે પરાક્રમ શું તમે કર્યું છે? વસ્ત્ર ધોવડાવવા હોય તો તમે લગ્ન કરો ને. આમ કટાક્ષપૂર્વક મેણું માર્યું. સદાય ગંભીર અને શાંત રહેનારા નેમકુમારને ભાભીના કટાક્ષ વચનથી જરાક માનનો ભાવ જાગી ઉઠ્યો. તેઓ કાંઈ બોલ્યા વગર મંદ હાસ્ય કરીને ત્યાંથી સીધા રાજભંડારમાં ગયા ને ત્યાં શ્રી કૃષ્ણની નાગશયા પર ચડીને ક્રીડા કરવા લાગ્યા. નાગશયા એ કાંઈ નાગ નથી, પણ દેવોએ રચેલી સુંદર શૈયા છે. તેના ઉપર વાસુદેવ જેવા પુણ્યવંત જ ચડી શકે છે. નેમકુંવરના પુણ્ય પ્રતાપે તે નાગશૈયાનો દેવો શાંત રહ્યા ને તેમનું સન્માન કર્યું. પછી એક હાથની ટાચલી આંગળીથી તેમણે સુદર્શન ચક્ર ફેરવ્યું ને બીજા હાથમાં દિવ્ય શંખ લઈને નાક વડે જોરથી ફૂંક્યો. એ શંખ ધ્વનિથી દ્વારકામાં ચારે કોર હાહાકાર થઈ ગયો. હાથી વગેરે ભયભીત થઈને દોડા દોડ કરવા લાગ્યા. નગરજનો કોલાહલ કરવા લાગ્યા કે આ શું બન્યું. દરિયો મોજાથી ઉછળવા લાગ્યો. મહારાજા શ્રી કૃષ્ણ વિચારમાં પડી ગયા કે અરે, મારા સિવાય બીજો કોણ શૂરવીર પાક્યો કે જે આ શંખ ફૂંકે છે? આ બધું પરાક્રમ પોતાના ભાઈ નેમકુમારનું છે એમ જ્યારે શ્રી કૃષ્ણએ જાણ્યું ત્યારે તેઓ મનમાં ખુશી થયા કે હવે નેમકુમારના ચિત્તમાં કંઈક મદ જાગ્યો છે, એટલે હવે તેઓ લગ્ન કરવા સંમત થશે. નેમકુમારનું આયુ 1000 વર્ષનું હતું, તેમાંથી અત્યારે 300 વર્ષ થયા હતા, છતાં હજી સુધી તેઓ લગ્ન માટે સંમત થયા ન હતા. શ્રી કૃષ્ણ તરત નેમિકુમાર પાસે દોડ્યા ને તેમને સમજાવીને શાંત કર્યા. હે દેવ, આપ તો મહાન છો, મારા કરતાંય શૂરવીર છો. આપની વીરતાને કોણ નથી જાણતું? સત્યભામાએ આપને ઓળખ્યા નહીં, તેથી તેણે આપનો અનાદર કર્યો. પ્રભો, તેના અપરાધની ક્ષમા કરો ને પ્રસન્ન થાઓ. નેમિકુમાર તો જાણે કંઈ જ ન બન્યું હોય તે મંદ મંદ હસ્યા અને શ્રી કૃષ્ણ સાથે વિનોદ કરતા કરતા રાજમહેલમાં ચાલ્યા ગયા. ત્યાં જઈને સૌથી પહેલું કામ તેમણે આત્મધ્યાન કરવાનું કર્યું. શાંત ચૈતન્ય તત્વમાં ઉપયોગ જોડી ને તેની ભાવના કરવા લાગ્યા. હું ક્રોધ નહીં નહીં માન તેમજ લોભ માયા છું નહીં, કરતા ન કારયતા ન અનુમંતા હું કરતા નો નહીં. નિર્ગ્રંથ છે, નિષ્કામ છે, નિયક્રોધ જીવ નિર્માન છે, નિયશલ્ય તેમ નિરાગ નિર્મદ સર્વદોષ વિમુક્ત છે. સૌ જીવમાં સમતા મને, કો સાથ વેર મને નહીં, આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની. અને ખરેખર આવી આત્મભાવનાથી તે વખતે નિર્વિકલ થઈને પ્રભુ નેમકુમારે ક્ષણ માત્રમાં બધાય વિભાવોને ખંખેરી નાખ્યા. વાહ, ધર્માત્માની જ્ઞાન ચેતનાની શૂરવીરતા કોઈ અદ્ભુત છે. ઉપરના પ્રસંગથી બળભદ્ર તથા શ્રીકૃષ્ણને લાગ્યું કે હવે ઘણા સમયે નેમકુમારના ચિત્તમાં કંઈક રાગ જાગ્યો છે, એટલે મહારાજા સમુદ્ર વિજયની સલાહપૂર્વક તેમણે નેમકુમારના લગ્ન માટે વિચાર કર્યો ને શ્રીકૃષ્ણ પોતે રાજકુમારી રાજુલનું માગું કરવા જૂનાગઢ ગયા. જૂનાગઢના રાજા ઉગ્રસેને શ્રીકૃષ્ણનું મહાન સ્વાગત કર્યું. ઓ સ્વામી, મારા આંગણે પધારીને આપે મને ઉપકૃત કર્યો, આપની શી આજ્ઞા છે ફરમાઓ. શ્રીકૃષ્ણે કહ્યું, અમારા નેમકુંવર કે જે તીર્થંકર થવાના છે અને સર્વગુણ સંપન્ન છે, તેને માટે આપની રાજકુમારી સર્વ પ્રકારે યોગ્ય છે, માટે નેમકુમારની સાથે રાજીમતીના વિવાહ સંબંધની સ્વીકૃતિ આપો. અહો, રાજુલ કુમારીનો નેમકુમાર જેવા પતિ મળે એનાથી અધિક રૂડું શું? અમારા મહાભાગ્ય કે આપે સામેથી આવી માગણી કરી. એમ કહીને મહારાજા ઉગ્રસેને શ્રીકૃષ્ણની વાતનો સહર્ષ સ્વીકાર કર્યો. રાજીમતીએ જ્યારે જાણ્યું કે શ્રી નેમિકુમાર મારા પતિ થશે ત્યારે તેના હૃદયમાં કોઈ દિવ્ય હર્ષનો રોમાંચ થયો. આહા, એક તીર્થંકર મહાત્મા મારા જીવન સાથી બનશે, એ ધર્માત્માના સંગે હું ધન્ય બનીશ. આશ્ચર્ય છે કે આ બાજુ દ્વારકામાં શ્રી નેમકુમાર પણ રાજીમતી સાથે વિવાહ કરવા સંમત થયા. નેમિકુમાર રાજીમતી સાથે લગ્ન કરશે એ વાત જાણીને આખી નગરીમાં કુતૂહલ સાથે હર્ષ ફેલાઈ ગયો. રાજમાતા શિવાદેવી પણ અત્યંત હર્ષિત થઈને પુત્રવધુનું સુખ જોવા આતુર બન્યા. પણ જોજો, દેખી વિતરાગને સો સો હોસી વીરા રે, અનહોની કબહૂ નહીં હોસી. એક તરફ તો નેમ રાજુલનો વિવાહનો અવસર નજીક આવતો હતો, દ્વારકાના તેમજ જૂનાગઢના પ્રજાજનો એ આનંદોત્સવ નિહાળવા આતુર હતા, ત્યારે બીજી તરફ શ્રી કૃષ્ણના ચિત્તમાં શાંતિ ન હતી. તેનું અંતર એક અવ્યક્ત ભયથી બેચેન હતું. સત્યભામાવાળો પ્રસંગ તેમજ રાજસભાનો પ્રસંગ બન્યો ત્યારથી તેને ચિંતા હતી કે કુંવર નેમિનાથ મારા કરતાંય વધુ પરાક્રમી છે, તે રમત વાતમાં મને જીતી શકે તેમ છે, એટલે લગ્ન પછી કદાચ તેઓ મારી પાસેથી આ રાજ્ય પડાવી લેશે. તો એકવાર પોતાના મનની આ ચિંતા તેણે મોટા ભાઈ બળદેવ પાસે પ્રગટ કરી, ત્યારે ગંભીર બળભદ્રે તેને કહ્યું કે હે ભાઈ શ્રી કૃષ્ણ, આપણે જાણીએ છીએ કે શ્રી નેમકુમાર તીર્થંકર થનારા છે, જન્મતા વેત ઇન્દ્રોએ તેમની સેવા કરી તે પણ આપણે નજરે જોયું છે, અને કુળ ક્રમ અનુસાર તો સમુદ્ર મહારાજા પછી રાજ્યના હકદાર તેઓ જ છે, પરંતુ તેઓ અતિ વૈરાગ્યવાન છે. પહેલેથી જ તેમને રાજ્યની કે ભોગોની સ્પૃહા નથી, તેથી તેઓ આ રાજ્ય લઈ લે એવો ભય રાખવાનું જરા પણ કારણ નથી. વળી તેમના બિરાજવાથી તો આપણા રાજ દરબારની શોભા વધી જાય છે. તેમનું ચિત્ત સંસારથી એવું ઉદાસ છે કે વૈરાગ્યનું કોઈ પણ નિમિત્ત બનતા તેઓ સંસાર છોડી દેશે ને દીક્ષા લઈ મુનિ થઈ જશે. બળભદ્રની આ વાતથી શ્રી કૃષ્ણના ચિત્તમાં કંઈક શાંતિ થઈ અને તેઓ એવો કોઈ પ્રસંગ ઉપસ્થિત કરવા માટે યુક્તિ વિચારવા લાગ્યા કે જે પ્રસંગ દેખીને નેમકુમાર વૈરાગ્ય પામે ને રાજ છોડીને વનમાં ચાલ્યા જાય. અંતે એવા એક પ્રસંગ આવી ગયો ને નેમકુમાર વૈરાગ્ય પામી વનમાં ચાલ્યા ગયા. વૈરાગ્યનો શું પ્રસંગ બન્યો તે હવે વાંચશો.